આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં 46,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રીએ શ્રીનગરથી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારતીય ભાષા અનુભાગનો પ્રારંભ કરાવ્યો. સેબીએ ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના બેન્ક ખાતાઓ, મ્યુચ્યુઅલ ફંડ અને શેર જપ્ત કરીને 2 કરોડ રૂપિયાથી વધુ રકમ વસૂલવાનો આદેશ આપ્યો. અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોલિસી રેપો રેટ 50 બેઝિસ પોઈન્ટ ઘટાડી 5.5% કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશ હવે રેલવે નેટવર્ક દ્વારા જોડાઈ ગયો છે. શ્રી મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે ચેનાબ પુલ અને અંજી પુલનું ઉદઘાટન કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. શ્રી મોદીએ 46,000 કરોડ રૂપિયાથી વધુના સંખ્યાબંધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. એક જાહેરસભાને સંબોધતા તેમણે કહ્યું કે આ વિકાસ પ્રોજેક્ટ્સ જમ્મુ અને કાશ્મીરની પ્રગતિને નવી ગતિ આપશે. શ્રી મોદીએ ઉમેર્યું કે ચેનાબ અને અંજી પુલ જમ્મુ અને કાશ્મીર માટે સમૃદ્ધિના પ્રવેશદ્વાર તરીકે સેવા આપશે. પ્રધાનમંત્રીએ શ્રીનગરથી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. શ્રી મોદીએ નોંધ્યું કે ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લાઇન પ્રોજેક્ટ ફક્ત એક નામ નથી, પરંતુ આ પ્રદેશની નવી તાકાતની ઓળખ અને ભારતની વધતી જતી શક્તિની ઘોષણા છે.
કાશ્મીર સે કન્યાકુમારી યે અબ રેલવે નેટવર્ક કે લીએ ભી હકીકત બન ગયા હૈ. ઉધમપુર શ્રીનગર બારામુલા યે રેલ લાઇન પ્રોજેક્ટ યે સિર્ફ નામ નહીં હૈ, યે જમ્મુ કાશ્મીર કે નયે સામર્થ્ય કી પહેચાન હૈ.
પ્રધાનમંત્રીએ 22 એપ્રિલની આતંકી ઘટનાને ટાંકીને કહ્યું કે પાકિસ્તાને પહેલગામમાં ઇન્સાનિયત અને કાશ્મીરીયત બંને પર હુમલો કર્યો. ઘણા કાશ્મીરી પરિવારોને આજીવિકા પૂરી પાડતા પર્યટન ક્ષેત્રને નિશાન બનાવ્યું.
ઠીક 1 મહિને પહેલે પાકિસ્તાન કે આતંકીઓ પર કયામત બરસી થી. અબ પાકિસ્તાન કભી ભી ઓપરેશન સિંદૂર કા નામ સુનેગા તો ઉસે અપની શર્મનાક શિકસ્ત યાદ આયેગી. પાકિસ્તાની ફૌજ આતંકીઓ ને બરસો કી મહેનત સે ઉન્હોને આતંકી જો ઇમારતે બનાઈ થી કુછ હી મિનિટો મે ખંડહર મે બદલ ગઈ હૈ.
ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ભારતીય ભાષા અનુભાગનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે તે વિદેશી ભાષાઓના પ્રભાવથી વહીવટને મુક્ત કરવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે જ્યારે વિચાર વિશ્લેષણ અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓ માતૃભાષામાં હશે ત્યારે જ સંભાવનાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાય છે. ભારત બધી સ્થાનિક ભાષાઓને મજબૂત કરીને જ તેના શાશ્વત ગૌરવશાળી સ્થાન પર પહોંચશે. ગૃહમંત્રીએ કહ્યું કે ભારતીય ભાષા અનુભાગ ભારતની ભાષાની વિવિધતાને સમાવીને તમામ ભાષાઓને એક મજબૂત અને સંગઠિત પ્લેટફોર્મ પૂરું પાડશે. તેમણે એવો પણ અભિપ્રાય આપ્યો કે બધી ભાષાઓની ભાવના, સમૃદ્ધિ અને સંવેદનશીલતાને ઘટાડ્યા વિના ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. નીટ પીજીની આ વર્ષે લેવાનારી પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડને 3 ઓગસ્ટના એક જ શિફ્ટમાં પરીક્ષા લેવાની મંજૂરી આપી છે. આ પહેલા પરીક્ષા 15 જૂને યોજાવાની હતી. ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને ઓક્સટીન જ્યોર્જ મસીહની બેન્ચે શરૂઆતમાં રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવા માટે માંગવામાં આવેલા 2 મહિનાથી વધુ સમય પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે 3 ઓગસ્ટના નીટ પીજી યોજવા માટે આપવામાં આવેલા કારણો સાચા લાગે છે. જો કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડને નીટ પીજી પરીક્ષા યોજવા માટે વધુ કોઈ સમય આપવામાં આવશે નહીં. દિલ્હીની એક અદાલતે આજે 26/11ના મુંબઈ હુમલાના આરોપી તહવુર હુસેન રાણાની ન્યાયિક કસ્ટડી આગામી મહિનાની 9મી તારીખ સુધી લંબાવી છે. રાણાને અગાઉ આપવામાં આવેલી ન્યાયિક કસ્ટડીની મુદ્દત પૂરી થયા બાદ વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે સ્પેશિયલ જજ ચંદરજીતસિંહે આ આદેશ આપ્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટે તિહાર જેલના અધિકારીઓને રાણાના સ્વાસ્થ્ય અંગે રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. તેમના વકીલે આરોપીના બગડતા સ્વાસ્થ્યનો મુદ્દો ઉઠાવ્યો હતો. અગાઉ એનઆઈએ પાકિસ્તાની કેનેડિયન નાગરિક રાણાના અવાજ અને હસ્તાક્ષરના નમૂના કોર્ટમાં રજૂ કર્યા હતા, જેથી તેમને 26/11ના સહ આરોપી ડેવિડ કોલમેન હેડલી સાથેની ટેલિફોનિક વાતચીતના રેકોર્ડિંગ સાથે મેચ કરી શકાય. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે નવી દિલ્હીમાં ઉમેદ સેન્ટ્રલ પોર્ટલ લોન્ચ કર્યું. આ પોર્ટલ અંતર્ગત નવી વકફ મિલકતોની નોંધણી, વકફ વિગતો ફાઇલ કરવી, ઓકફના રજીસ્ટરની જાળવણી કરવા જેવી કામગીરી કરી શકાશે. આ પ્રસંગે બોલતા શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે ઉમેદ સેન્ટ્રલ પોર્ટલ વકફ મિલકત વ્યવસ્થાપન અને વહીવટમાં પારદર્શિતા લાવશે અને આ મિલકતોની કાર્યક્ષમતામાં પણ વધારો કરશે. પોર્ટલની મુખ્ય વિશેષતાઓમાં વકફ અને સંબંધિત મિલકતોની નોંધણી માટે સરળ પ્રક્રિયા, ઓટીપી ચકાસણી દ્વારા મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આધારિત લોગીન અને અન્ય માહિતી સુનિશ્ચિત કરવા અને અનધિકૃત પ્રવેશને રોકવા માટે મેકર, ચેકર અને મંજૂર કરનારની ત્રિસ્તરીય વપરાશકર્તા સિસ્ટમનો સમાવેશ થાય છે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા SEBI બાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના બેંક ખાતા, મ્યુચ્યુઅલ ફંડ અને શેર જપ્ત કરી 2 કરોડ રૂપિયાથી વધુ રકમ વસૂલવાનો આદેશ આપ્યો છે. આ રકમ ગીતાંજલિ જેમ્સના શેરમાં ઇન્સાઇડર ટ્રેડિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમના પર લાદવામાં આવેલા દંડ સાથે સંબંધિત છે. ઉલ્લેખનીય છે કે શ્રી ચોક્સી ગીતાંજલિ જેમ્સ ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. તેમના પર એક સહયોગી સાથે અપ્રકાશિત સંવેદનશીલ માહિતી શેર કરવાનો આરોપ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI રેપો રેટ 50 બેઝિસ પોઈન્ટ ઘટાડીને 5.5% કર્યો છે, જ્યારે કેશ રિઝર્વ રેશિયો CRRમાં 100 બેઝિસ પોઈન્ટનું ઘટાડો કર્યો છે. આ નિર્ણયને પગલે શેરબજારમાં તેજી જોવા મળી હતી. બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો સપ્તાહના અંતે લગભગ 1% વધારા સાથે બંધ થયા હતા. વૃદ્ધિને વેગ આપતા આરબીઆઈના નિર્ણયથી બેન્કિંગ, ઓટો અને રિયલ એસ્ટેટ શેરમાં તીવ્ર તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 747 પોઈન્ટ વધીને 82,189 પર બંધ થયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી પણ 252 પોઈન્ટ વધીને 25,003 પર બંધ થયું હતું. BSE મિડકેપ ઇન્ડેક્સ 0.91% વધ્યો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.43% વધારા સાથે બંધ થયો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારતના વિદેશી સીધા રોકાણ પ્રવાહને પરિવર્તનશીલ ગણાવ્યું હતું. તેઓએ એક વિડીયો સંદેશ દ્વારા રોકાણકારો સાથેની રાઉન્ડ ટેબલમાં વાત કરતા કહ્યું કે ભારતની FDI સફળતાની વાર્તા માત્ર પ્રભાવશાળી આંકડાઓ વિશે જ નથી, પરંતુ તે દૂરંદેશી સુધારા, નીતિ સ્પષ્ટતા અને ભારતના આર્થિક ભવિષ્યમાં વૈશ્વિક સમુદાયના વિશ્વાસનું પ્રતિબિંબ પણ છે. મંત્રીએ ભારતને વિશ્વનું સૌથી પસંદગીનું રોકાણ સ્થળ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી. રશિયાની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ યુક્રેનના 174 ડ્રોનને અટકાવીને તોડી પાડ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ બ્રાયન્સ્ક, રોસ્ટો, સારાટો, વોરોનેઝ, કાલુગા, ઓરિયોલ, રાયઝાન, તુલા, બેલ્ગોરોડ, તાંબો, મોસ્કો પ્રદેશો અને ક્રિમિયા પ્રદેશ પર યુક્રેનના વિમાન જેવા ડ્રોનનો નાશ કર્યો છે. મોસ્કો નજીક પહોંચતી વખતે 10 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ કાળા સમુદ્ર પર 3 યુક્રેનિયન નેપચ્યુન MD માર્ગદર્શિક મિસાઇલોનો પણ નાશ કર્યો છે. અમેરિકાના બોસ્ટનના એક ફેડરલ જજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધના વહીવટી આદેશ પર કામચલાઉ રૂપે રોક લગાવી છે. યુનિવર્સિટીએ કોર્ટમાં કાનૂની પડકાર દાખલ કર્યો હતો, જેમાં આ આદેશને ગેરકાયદેસર ગણાવ્યો હતો. ઇન્ડોનેશિયા ઓપન સુપર 1000માં ભારતનું અભિયાન આજે સમાપ્ત થયું. ટોચની ક્રમાંકિત ભારતીય ડબલ્સ જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી જાકાર્તામાં ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાની જોડી મેન વેઈ ચોંગ અને ટી કાઈ વિન સામે હારી ગયા છે. શેટ્ટી અને રેડ્ડીએ માત્ર 40 મિનિટ સુધી ચાલેલી સ્પર્ધામાં હારી ગયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં 46,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રીએ શ્રીનગરથી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારતીય ભાષા અનુભાગનો પ્રારંભ કરાવ્યો. SEBI બાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના બેંક ખાતા, મ્યુચ્યુઅલ ફંડ અને શેર જપ્ત કરી 2 કરોડ રૂપિયાથી વધુ રકમ વસૂલવાનો આદેશ આપ્યો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોલિસી રેપો રેટ 50 બેઝિસ પોઈન્ટ ઘટાડી 5.5% કરી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.